એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી વૈજ્ઞાનિક જાસૂસી કથામાં ઊંડા ઉતરવાના છીએ જેનું ગુનાનું સ્થળ એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી વૈજ્ઞાનિક જાસૂસી કથામાં ઊંડા ઉતરવાના છીએ જેનું ગુનાનું સ્થળ
આખી પૃથ્વી છે,
અને રહસ્ય પણ એવું છે જેણે સદીઓથી વૈજ્ઞાનિકોને મૂંઝવ્યા છે.
બરાબર.
કે જે જમીન આપણને એકદમ સ્થિર લાગે છે એની નીચે એવું તો શું ચાલી રહ્યું છે કે હિમાલય જેવા પર્વતો બને છે અને શક્તિશાળી ભૂકંપ આવે છે?
તો આજે આપણે પીટર મોલનારના પુસ્તક પ્લેટ ટેક્ટોનિક્સના આધારે આખો કેસ ઉકેલવાનો પ્રયત્ન કરીશું.
અને આ કોઈ સામાન્ય કેસ નથી, ખરું ને? આ સિદ્ધાંતની અસર ઘણી મોટી હતી,
ખૂબ જ મોટી. એમ કહી શકાય કે ભૂસ્તરશાસ્ત્રમાં આ સિદ્ધાંત એટલો જ ક્રાંતિકારી હતો જેટલો જીવવિજ્ઞાનમાં ડાર્વિનનો ઉત્ક્રાંતિનો સિદ્ધાંત.
ઓ
હા, એણે પૃથ્વી વિશેની આપણી આખી સમજને, આપણા દૃષ્ટિકોણને જ બદલી નાખ્યો. આપણી પૃથ્વીને એક સ્થિર ગોળા તરીકે જોતા હતા, પણ આ સિદ્ધાંતે બતાવ્યું કે આપણો ગ્રહ એક જીવંત, ધબકતું અને સતત બદલાતું તંત્ર છે.
તો આ ક્રાંતિમાં જેમનો મોટો ફાળો હતો એ પીટર મોલનાર કોણ હતા? કારણ કે તેઓ માત્ર ઇતિહાસ નહોતા લખી રહ્યા.
ના, બિલકુલ નહીં. પીટર મોલનાર એક પ્રતિષ્ઠિત અમેરિકન ભૂભૌતિક શાસ્ત્રી હતા, કોલોરાડો યુનિવર્સિટીમાં પ્રોફેસર. પણ એમની ખાસ વાત એ હતી કે તેઓ એ વૈજ્ઞાનિકોની બીજી પેઢીના હતા.
બીજી પેઢી એટલે?
એટલે કે જેમણે આ નવા સવા સિદ્ધાંતને વાસ્તવિક દુનિયામાં લાગુ કર્યો. જુઓ, પ્લેટ ટેક્ટોનિક્સનો મૂળ વિચાર સમુદ્ર માટે વિકસ્યો હતો. મોલનાર જેવડા લોકોએ એને ખંડો પર લાગુ કરવાનું પડકારજનક કામ કર્યું,
જ્યાં ભૂસ્તરશાસ્ત્ર વધુ જટિલ હશે.
બરાબર. એમણે તો પોતાની આખી કારકિર્દી હિમાલય અને તિબેટના ઉચ્ચ પ્રદેશ પર વિતાવી, એ સમજવા માટે કે બે ખંડો ટકરાય ત્યારે ખરેખર શું થાય છે.
મતલબ કે માત્ર સિદ્ધાંતને જાણતા નહોતા, પણ એને જીવતા હતા. ફિલ્ડ વર્ક, ભૂકંપનો અભ્યાસ, GPS જેવી ટેકનોલોજીનો ઉપયોગ.
હા, એટલે જ એમનો દ્રષ્ટિકોણ એકદમ વ્યવહારુ અને ઊંડો છે. એ આપણને માત્ર શું થયું એ નથી કહેતા, પણ કેવી રીતે થયું અને આપણે એ કેવી રીતે જાણીએ છીએ એ આખી પ્રક્રિયા સમજાવે છે.
તો ચાલો એ રહસ્યના પહેલા પ્રકરણ પર જઈએ. આ આખો વિચાર કે ખંડો ખસી શકે છે એ શરૂ ક્યાંથી થયો? આ કોઈ નવો વિચાર તો નહોતો ખરું ને?
ના, જરાય નહીં. આ જાસૂસી કથાનો પહેલો હીરો હતો આલ્ફ્રેડ વેગનર, 1900ની શરૂઆતમાં એક જર્મન હવામાનશાસ્ત્રી.
હવામાનશાસ્ત્રી, ભૂસ્તરશાસ્ત્રી નહીં.
હા, એ જ તો મજા છે. એમણે દુનિયાના નકશા સામે જોયું અને એમને કંઈક અજીબ લાગ્યું. એમને થયું કે જરા જુઓ તો, દક્ષિણ અમેરિકા અને આફ્રિકાના કિનારા જાણે પઝલના ટુકડા હોય એમ એકબીજા સાથે બંધ બેસે છે.
અને આ જ વિચારથી એમણે મહાખંડીય પ્રવાહ એટલે કે કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટનો સિદ્ધાંત આપ્યો.
હા, પણ એ તો ખાલી શરૂઆત હતી. એમણે બીજા પણ પુરાવા ભેગા કર્યા, 4 મજબૂત પુરાવા.
પહેલો તો આ જિક્સો ફેટ, અને બીજો?
બીજો પુરાવો હતો અશ્મિઓનો, એટલે કે ફોસિલ્સ. ભારત, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, દક્ષિણ અમેરિકા, આ બધા અલગ અલગ ખંડો પર એક સરખા જમીની પ્રાણીઓ અને વનસ્પતિઓના અવશેષો મળ્યા.
જે હજારો કિલોમીટરનો સમુદ્ર તરીને તો જઈ શકે નહીં.
બિલકુલ. મતલબ કે આ બધી જમીન ક્યારેક તો જોડાયેલી હોવી જ જોઈએ.
અને ખડકોનું પણ કંઈક થતું ને? મેં વાંચ્યું છે કે એમણે પર્વતોને પણ જોડ્યા હતા.
સાચી વાત. ઉત્તર અમેરિકાની એપ્પલેશિયન પર્વતમાળા અને છેક સ્કોટલેન્ડની પર્વતમાળાના ખડકો એમની ઉંમર અને સંરચના એકદમ સરખી હતી.
જાણે કોઈએ એક જ પહાડને વચ્ચેથી ફાડીને બે ટુકડા કરી દીધા હોય.
બસ એ જ. અને છેલ્લો ચોથો પુલાવો હતો પ્રાચીન આબોહવાનો. ભારતમાં, જે આજે ગરમ પ્રદેશ છે, ત્યાં હિમયુગના નિશાન મળ્યા.
આ કેવી રીતે શક્ય બને?
એ ત્યારે જ શક્ય બને જો ભારત ક્યારેક દક્ષિણ ધ્રુવ પાસે રહ્યું હોય.
વાહ, આટલા બધા પુરાવા! કેસ તો એકદમ સ્પષ્ટ લાગે છે. તો પછી વૈજ્ઞાનિક સમુદાયે કેમ એમની વાત ન માની?
અને અહીં જ આખી વાર્તામાં એક દુઃખદ વળાંક આવે છે. વેગેનરે એક લગભગ સંપૂર્ણ કેસ તૈયાર કર્યો હતો, પણ એમની પાસે એક મોટા સવાલનો જવાબ નહોતો. કેવી રીતે?
ઓહ,
આટલા મોટા વિશાળ ખંડોને ખસેડવા માટે કયું બળ કામ કરે છે? કઈ એવી શક્તિ છે જે આફ્રિકા અને અમેરિકાને અલગ કરી શકે? એ એન્જિન કયું છે?
અને એ સમજાવી ન શક્યા.
બરાબર. અને એટલે વૈજ્ઞાનિક સમુદાયે એમના વિચારને લગભગ 50 વર્ષ સુધી નકારી કાઢ્યો. એમને એક તરંગી વ્યક્તિ તરીકે ગણવામાં આવ્યા.
એ હતાશાની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તમારી પાસે બધા પુરાવા છે, પણ કોઈ માનવા તૈયાર નથી.
પણ પછી આવ્યું બીજું વિશ્વયુદ્ધ, અને યુદ્ધની ટેકનોલોજીએ અજાણતા જ આ રહસ્ય ઉકેલવાની ચાવી આપી દીધી.
સોનારની વાત કરો છો?
હા, દુશ્મનની સબમરીન શોધવા માટે સોનાર વિકસાવવામાં આવ્યું. યુદ્ધ પછી વૈજ્ઞાનિકોએ એનો ઉપયોગ સમુદ્રના તળનો નકશો બનાવવા માટે કર્યો.
અને એમને કંઈક એવું મળ્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી.
એમને સમુદ્રની વચ્ચોવચ્ચ એક વિશાળ 65,000 કિલોમીટર લાંબી પર્વતમાળા મળી, જે આખી પૃથ્વીની આસપાસ વીંટળાયેલી હતી,
જેને નામ અપાયું મધ્ય મહાસાગરીય પર્વતમાળા.
બરાબર. અને આના આધારે હેરી હેસ નામના વૈજ્ઞાનિકે એક ક્રાંતિકારી વિચાર આપ્યો, સમુદ્ર તળ વિસ્તરણ. એમણે કહ્યું કે આ પર્વતમાળા એક ફેક્ટરી જેવી છે.
ફેક્ટરી?
હા, જ્યાં પૃથ્વીના પેટાળમાંથી ગરમ મેગમા બહાર આવે છે અને નવું સમુદ્રતળ બનાવે છે, જે કન્વેયર બેલ્ટની જેમ બંને બાજુ ફેલાય છે.
આ તો વેગેનરને જે બળની જરૂર હતી એનો સીધો સંકેત હતો, પણ આ તો હજુ એક વિચાર હતો. એને સાબિત કેવી રીતે કરાયો?
અને અહીં આવે છે આ કેસનો સૌથી નિર્ણાયક પુરાવો, એવો પુરાવો જેણે બધાના મોં બંધ કરી દીધા. વૈજ્ઞાનિકોને સમુદ્રના તળ પર ચુંબકીય પટ્ટીઓ મળી.
ચુંબકીય પટ્ટીઓ? એ શું છે?
આપણી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. ખબર છે, લાખો વર્ષોમાં સમયાંતરે ઉલટાય છે, એટલે કે ઉત્તર ધ્રુવ દક્ષિણ બની જાય અને દક્ષિણ ઉત્તર.
એક મિનિટ, આખી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પલટાઈ જાય છે? એ પોતે જ એક અદ્ભુત વાત છે.
હા, અને જ્યારે મેગમા ઠંડો પડીને ખડક બને ત્યારે એમાં રહેલા ચુંબકીય કણો તે સમયના ચુંબકીય ક્ષેત્રની દિશામાં લોક થઈ જાય છે.
ઓકે.
વૈજ્ઞાનિકોને મધ્ય મહાસાગરીય પર્વતમાળાની બંને બાજુએ એક સરખી સમાંતર અને અરીસા જેવી પ્રતિબિંબિત ચુંબકીય પટ્ટીઓ મળી.
અહા, તો એનો અર્થ એ કે સમુદ્રનું તળ એ પૃથ્વીના ઇતિહાસનું એક ટેપ રેકોર્ડિંગ છે.
બિલકુલ. આ એક પુરાવાએ બધું બદલી નાખ્યું, અને આ શોધ પછી પ્લેટ ટેક્ટોનિક્સ સિદ્ધાંતનો જન્મ થયો. હવે ચિત્ર એકદમ સ્પષ્ટ હતું
કે પૃથ્વીની બાહ્ય સપાટી એટલે કે લિથોસ્ફિયર એ તૂટેલા કાચના ટુકડા જેવી અલગ અલગ પ્લેટોમાં વહેંચાયેલી છે,
અને આ પ્લેટો એની નીચે રહેલા ગરમ અર્ધપ્રવાહી એસ્થેનોસ્ફિયર પર તરી રહી છે.
અને બધી જ મોટી ઘટનાઓ, ભૂકંપ, જ્વાળામુખી, પર્વત નિર્માણ આ પ્લેટોની કિનારીઓ પર થાય છે.
હા, જ્યાં તેઓ એકબીજા સાથે ક્રિયા પ્રતિક્રિયા કરે છે. ચાલો એને સરળ રીતે સમજીએ. ત્રણ પ્રકારની સીમાઓ છે.
ઓકે.
પહેલો પ્રકાર છે અપસારી, ડાયવર્જન્ટ. અહીં બે પ્લેટો એકબીજાથી દૂર જઈ રહી છે,
જેમ કે મધ્ય એટલાન્ટિક રિજ, ત્યાં નવી સપાટી બને છે.
બરાબર. બીજો પ્રકાર છે અભિસારી, કન્વર્જન્ટ, જ્યાં પ્લેટો સામસામે ટકરાય છે.
અહીં મોટો અકસ્માત સર્જાય છે.
હા, જો એક ભારે મહાસાગરીય પ્લેટ અને એક હળવી ખંડીય પ્લેટ ટકરાય તો ભારે પ્લેટ નીચે ઘૂસી જાય છે, જેને સબડક્શન કહે છે. આનાથી એન્ડીઝ જેવા જ્વાળામુખી પર્વતો બને.
અને જો બે ખંડીય પ્લેટો ટકરાય તો, જેમ કે ભારત અને એશિયાની પ્લેટો,
તો ભયંકર ટક્કર થાય. કોઈ નીચે નથી જતું, બંનેનો કચ્છર ઘાણ વળી જાય છે અને તે ઉપર તરફ ધકેલાય છે, અને આ જ રીતે હિમાલય બન્યો.
અને ત્રીજો પ્રકાર,
તે છે રૂપાંતરિત સીમા. અહીં પ્લેટો ટકરાતી નથી, પણ એકબીજાની બાજુમાંથી ઘસાઈને પસાર થાય છે.
અને આ ઘર્ષણથી મોટા ભૂકંપ આવે, જેમ કે કેલિફોર્નિયાની સેન એન્ડ્રેસ ફોલ્ટ.
બરાબર, પકડ્યું.
અદ્ભુત. કેટલું સરળ છતાં શક્તિશાળી. પણ પેલો જૂનો સવાલ, આ બધું ચલાવતું એન્જિન કયું છે?
મુખ્ય ચાલક બળ તો પૃથ્વીના કેન્દ્રમાંથી આવતી ગરમી જ છે. એનાથી મેન્ટલમાં વહન પ્રવાહો બને છે. પણ આધુનિક સમજ મુજબ બે બળો વધુ મહત્વના છે.
કયા બે?
એક છે સ્લેબ પુલ, જેમાં ઠંડી અને ભારે પ્લેટ ગુરુત્વાકર્ષણને કારણે નીચે તરફ ખેંચાય છે, અને બીજું છે રિજ પુશ, જેમાં મધ્ય મહાસાગરીય પર્વતમાળાની ઊંચાઈ પરથી પ્લેટો નીચે સરકે છે.
આ બધું જાણ્યા પછી એ સ્પષ્ટ થાય છે કે પૃથ્વી સ્થિર તો બિલકુલ નથી. આપણે જે હિમાલયને શાશ્વત માનીએ છીએ તે તો લાખો વર્ષોની પ્રક્રિયાનું માત્ર એક ક્ષણિક દ્રશ્ય છે.
અને આ જ વિચાર આપણને ડીપ ટાઈમ એટલે કે સમયના વિશાળ ફલક વિશે વિચારવા મજબૂર કરે છે. આ પ્લેટો કેટલી ધીમી ગતિએ ખસે છે ખબર છે?
કેટલી?
આપણા નખ વધે તેટલી ધીમી ગતિએ, વર્ષે માત્ર થોડા સેન્ટીમીટર. પણ લાખો કરોડો વર્ષોમાં આ ધીમી ગતિ ખંડોને હજારો કિલોમીટર દૂર લઈ જાય છે.
ભૂસ્તરશાસ્ત્રને સમજવા માટે માનવ જીવનના માપદંડથી બહાર નીકળીને વિચારવું પડે છે.
બરાબર.
પુસ્તકમાં મોલનાર એક બહુ સરસ વાત કહે છે કે પ્લેટો સંપૂર્ણપણે કઠોર નથી, તે પોતાના પર લાગતા બળોના પ્રતિભાવમાં વિકૃત થાય છે અને આકાર બદલે છે.
હા, આ એક સામાન્ય ગેરસમજ છે. આપણે પ્લેટોને બરફના સખત ટુકડા જેવી કલ્પીએ છીએ, પણ વાસ્તવમાં ખાસ કરીને ખંડીય પ્લેટો લાખો વર્ષોમાં પ્લાસ્ટિકની જેમ વળી શકે છે.
અને પેલો બીજો વિચાર પણ મને બહુ ગમ્યો.
કયો?
દરેક ભૂકંપ, દરેક જ્વાળામુખી વિસ્ફોટ આપણાને આપણા ગ્રહના ઊંડાણમાં કામ કરતા બળો વિશે કંઈક કહે છે.
હા, તે સપાટી પરની ઘટનાઓને પૃથ્વીના આંતરિક એન્જિન સાથે જોડે છે. આપણને યાદ અપાવે છે કે આપણે જે જોઈએ છીએ તે ઘણી મોટી વાર્તાનો નાનકડો અંશ છે.
તો હવે સૌથી મહત્વનો સવાલ, આ બધું જ્ઞાન આપણા જેવા સામાન્ય માણસ માટે કેવી રીતે ઉપયોગી છે? ગુજરાતના કચ્છમાં રહેતા વ્યક્તિને આનાથી શું ફરક પડે?
ખૂબ જ મોટો ફરક પડે છે. સૌથી પહેલો અને સીધો ઉપયોગ છે ભૂકંપના જોખમનું મૂલ્યાંકન.
2001નો ભૂકંપ.
બરાબર. પ્લેટ ટેક્ટોનિક્સ સમજાવે છે કે કચ્છ જેવો વિસ્તાર શા માટે ભૂકંપ સંભવિત છે. કારણ કે ભારતીય પ્લેટ સતત યુરેશિયન પ્લેટ સાથે ટકરાઈ રહી છે અને આ ટક્કરનું દબાણ સેંકડો કિલોમીટર દૂર સુધી અનુભવાય છે.
અને આ સમજના આધારે જ મકાનોના બાંધકામના નિયમો એટલે કે બિલ્ડિંગ કોડ્સ બને છે.
બિલકુલ. જેથી ભવિષ્યમાં જાનમાલનું નુકસાન ઘટાડી શકાય.
અને સંસાધનોનું શું? શું આ જ્ઞાન આપણને ખનીજ અને તેલ શોધવામાં પણ મદદ કરે છે?
ચોક્કસ. દુનિયાના મોટાભાગના મહત્વપૂર્ણ ખનીજ ભંડારો જેમ કે તાંબુ, સોનું, ચાંદી અને પેટ્રોલિયમ એ ભૂતકાળની કે વર્તમાન પ્લેટોની સીમાઓ પર જ બને છે.
ઓ, એવું છે?
હા. જ્યાં પ્લેટો ટકરાય છે અથવા અલગ પડે છે ત્યાં ગરમી અને દબાણથી ખનીજો એક જગ્યાએ કેન્દ્રિત થાય છે. માઇનિંગ અને ઓઇલ કંપનીઓ માટે આ જ્ઞાન ખજાનાના નકશા જેવું છે.
આ તો ખરેખર અપેરશા બહારની વાત છે, પણ મને લાગે છે કે આબોહવા પરિવર્તન સાથે પણ તેનો કોઈ સંબંધ હોઈ શકે છે.
તમે બરાબર પકડ્યું. લાખો વર્ષોમાં જ્યારે ખંડો જગ્યા બદલે છે ત્યારે સમુદ્રી પ્રવાહોના રસ્તા બદલાય છે,
જે વૈશ્વિક તાપમાનને અસર કરે છે.
હા. અને જ્યારે હિમાલય જેવા પર્વતો બને ત્યારે તે હવાના પ્રવાહોને રોકે છે અને વરસાદની પેટર્ન બદલી નાખે છે. આ કુદરતી આબોહવા પરિવર્તનને સમજવાથી આપણને આજે થઈ રહેલા માનવસર્જિત પરિવર્તનની ગંભીરતાનો વધુ સારો અંદાજ આવે છે.
આખી ચર્ચા પછી મારા મનમાં એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે. આપણી પૃથ્વી કોઈ નિર્જીવ વસ્તુ નથી, તે એક જીવંત, શ્વાસ લેતું, સતત બદલાતું તંત્ર છે.
સાચી વાત છે.
જે જમીન આપણને સ્થિર અને શાશ્વત લાગે છે તે વાસ્તવમાં એક ખૂબ લાંબી, ધીમી પણ અવિરત યાત્રા પર છે. આ વિચાર જ આપણને પૃથ્વી પ્રત્યે વધુ નમ્ર બનાવે છે.
અને મારા માટે આ આખી ગાથા વિજ્ઞાનની પ્રક્રિયાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તે બતાવે છે કે વિજ્ઞાન કેવી રીતે આગળ વધે છે.
એક હિંમતભર્યા વિચારથી શરૂ થઈને.
હા, એક લગભગ પાગલ લાગતો વિચાર નવી ટેકનોલોજી અને નવા પુરાવાના સમર્થનથી દાયકાઓ જૂની માન્યતાઓને તોડી પાડે છે અને આપણી સમજમાં ક્રાંતિ લાવી દે છે. વિજ્ઞાન કોઈ અંતિમ સત્ય નથી, પણ સત્ય સુધી પહોંચવાની એક નિરંતર યાત્રા છે.
તો આજના શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર સાથે આપણે આ ચર્ચાને વિરામ આપીએ. જો પૃથ્વીની સપાટી લાખો વર્ષોથી સતત બદલાતી રહી છે અને આજે પણ એટલાન્ટિક મહાસાગર દર વર્ષે થોડા ઇંચ પહોળો થઈ રહ્યો છે,
તો ભવિષ્યમાં આજથી કરોડો વર્ષો પછી આપણી પૃથ્વીનો નકશો કેવો દેખાતો હશે? શું એક નવો મહાખંડ પેન્જિયા અલ્ટિમા રચાશે?
વિચારવા જેવી વાત છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવો પુસ્તક અને એક નવો વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.